मुक्ता हल गुण गण चु नहीं राम बसौ हियतास। जनु अंतःकरण जनु मन मुक्ता हल गुण गण चु नहीं भले गमे एटलो कचरो पड़ो हो पण रेती माथी मात्र मोती ज वीणी लेवाना। सार सार को गही रहे होफा देही उड़ाई साधु ऐसा चाहिए जैसा धूप सोहा। मुक्ता हल गुणगन मात्र सदगुणों नो ज एमाथी चारो लई ले एनु नाम कहवाय हंस। सदगुण दरेक नो जोवे अने पोताना जीवन में पण सदगुण केळवे ए हंस बने नहीं परम हंस बनी जाए। पण ज्यां मात्र गंदकी ज उठावानी इच्छा होय तारू एने मरा कागड़ा जेवी वृत्ति तेने शुं कहेवुं आने तो हंसना परम हंस कहेवाय। પણ ઘણા ને એવી આદત હોય સજ્જનમાં સજ્જન માણસ હોય ને કઈક ફલાણા માણસ બહુ સારા ને બહુ સરસ હવે જવા દો એની વાત અમે ઓળખીએ સારું સરસ સરસ તમે તમારી રીતે ઓળખો તમે બહુ સરસ રાજમહેલ જેવું મકાન બનાવ્યું હોય બધા જોવા જાય પણ પેલું ભૂંડ હોય ને એ શૌચાલય તરફ જાય એને બીજું ના દેખાય એમ આવા માણસોને માત્ર દુર્ગુણ જ દેખાયા કરે સદગુણ ક્યાંય દેખાય સજ્જનમાં સજ્જન હોય તો દુર્ગુણ એને દુર્ગુણ જ દેખાય રામ આવા સાક્ષાત ભગવાન હતા ને આવા કામ કઈ જવા દો ને આપણે નથી બોલવું પણ કૃષ્ણ આવા એક દિવ્ય તત્વ હતું પણ એને આમ કર્યું હતું ઘણા બધા શબ્દો બોલાય છે તો એમનો સ્વભાવ માત્ર ઉકરડો જ ફેંદવાનો ને ખૂંદવાનો પગથી મોઢાથી ઉકરડો જ ફેંદ્યા કરે એને બીજું જડે શું દુર્ગંધ જ પણ અહીંયા આગાડી વાલ્મીકીજી કહે છે મુક્તા હલ ગુનગન છે જે માણસ માત્ર પારકાના બીજાના સદગુણ જોવે છે કોઈના દોષ અને દેખી કશા પરના તો રુદ્ધિ નવગણે બીજાના કોઈના દોષ જોવે નહીં અને જે પોતાના છે એને હણે પોતાના અવગુણને હણે પરના તો રુદ્ધિ નવગણે કોઈના દોષ ન દેખે કશા। વાલ્મીકીજી કહે છે કે એના હૃદયમાં જઈને આપ નિવાસ કરો અને આપણા કવિ એમ કે છે પ્રીતમદાસજી તેની નિર્મળ દશા કોઈના દોષ ન દેખે કશા જેની જેવી દ્રષ્ટિ એવી એની દ્રષ્ટિ। અહીંયા ભગવાનના સાનિધ્યમાં વાલ્મીકીજી ઋષિ એક સદભાવપૂર્ણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે પ્રભુ આપ ક્યાં બિરાજો છો રામ બસઈ યે તાસુ મુક્તા હલ ગુનગન ચુનઈ। જે માત્ર સત્સંગને જ સમજે છે સદગુણને સમજે છે સદભાવ કેળવે છે જેની પાસે પ્રેમ છે એના હૃદયમાં આપ નિવાસ કરો છો રામ બસવ હિયતા। તો માણસનો સ્વભાવ પોતાની જરૂરિયાત એવી કોઈ પણ સદગુણની વાત હોય એનો સ્વીકાર કરી બસ આથી વિશેષ કંઈ જ આવશ્યકતા નથી માણસ તો બીજું કશું જ શોધવા જવાની જરૂર। ફક્ત શોધો એકલા સદગુણ, પણ દુર્ગુણ શોધશો તો ઘરમાં ઘરને આંગણે દુર્ગુણ નો ઉકરડો થશે. ભગવાનની આગળ અર્જુન યુધિષ્ઠિર અને દુર્યોધન ને બેવને બોલાવ્યા અને ભગવાને કહ્યું કે કામ છે કોને પ્રભુ આજ્ઞા કરો આપની સેવામાં. દુર્યોધન ને કહ્યું કે એક સજ્જન શોધી લાવને. યુધિષ્ઠિર ને બોલાવ્યા એક અને એમને કામ સોંપ્યું કે એક દુર્જન માણસને શોધી લાવ. એક મહિનો આપ્યો. દેવજનના સ્વભાવ પ્રમાણે જુદું જુદું કામ આપ્યું વિરુદ્ધ દિશામાં. દેવજણા એક મહિનો ફરીને પાછા આવ્યા. યુધિષ્ઠિર કહે છે કોઈ દુર્જન મને જડ્યો નહીં. કોને કહું દુર્જન? એક સદગુણ હોય એટલે એને દુર્જન કેવી રીતે કહેવાય? દુર્યોધન આવ્યો, કેમ ભાઈ કઈ કોઈ સજ્જન? બાકી એક એક દુર્ગુણ પડ્યા હોય એને સજ્જન કહેવાય કેવી રીતે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો વાલ્મીકીજી બહુ સ્પષ્ટપણે કહે છે કે દ્રષ્ટિ બદલી નાખો જીવનમાં. જીવન જીવવાનો માર્ગ, દિશા બદલો, દ્રષ્ટિ બદલો, અવશ્ય સુખ અને શાંતિ આપોઆપ આવશે. જનક રાજાની માફક રહો. સંપત્તિ, સત્તા, વહીવટ બધો છતાંય વિદેહી કહેવાય. એ છે સમજણ. જો જીવનમાં સમજણ કેળવાયેલી હોય તો ગમે એટલો પૈસો હોય અછકલું ન થાય. ગમે એટલી સત્તા, સૌંદર્ય, શક્તિ બધું જ હોય પણ સહેજ પણ માણસ છીછરો ન બને. દરિયાની માફક જેટલું વધારે હોય ને એટલું ઘેરો થતો જાય, ઊંડો થતો જાય, શાંત થતો જાય, ગંભીર થતો જાય. જેટલી એનામાં વિપુલતા વધે એટલી વિશાળતા અને ઘેરાઈ પણ એટલી જ આવે. દિલની ઘેરાઈ અને મનની વિશાળતા એ જ માણસને મહાન બનાવી શકે. તો ક્યારેય પણ કોઈના દોષ જોવા કરતા આપણા પોતાના દોષ જોવા. દોષ જોવાથી શું થાય? તરવા તો નીકળ્યા છે તો આપણા જહાજમાં ભરેલા પથરા દોષ જોઈ જોઈને એક એક બહાર ફેંકવા માંડીએ તો તરવાના જ. પણ પારકાના દોષના એક એક પથરા લઈને આપણા જહાજમાં આપણી નૌકામાં નાખીશું તો આપણી નૌકા ડૂબવાની છે. દોષ જોવામાં લાભ કેટલો? સરસ મજાની નાવ ડૂબાડી આલી, એમાં શું વાંધો છે? જે તરવાનું સાધન એને આપણે ડૂબાડવા બેઠા છે એટલે બને ત્યાં સુધી કોઈની નિંદા કુથલી તરફ સહેજ પણ જવું નહીં. બને તો કોઈ સારા ગ્રંથ, પુસ્તક, ભગવત સ્મરણ, ધ્યાન, ભજન, સારા કાર્યની અંદર સમય કાઢો કે જેથી કોઈના દોષ જોવાનો સમય જ ના મળે. અને એમાં એ સેવાભાવની અંદર, એ સત્કર્મ અને સત્સંગની અંદરથી જ મુક્તા હલ ગુણ ગણે છું નહીં. અને એવી એવી જેની જીવન અવસ્થા સ્થિતિ હોય જીવન જીવવાની, વાલ્મીકી કહે છે પ્રભુ આપ એના હૃદયમાં જઈને નિવાસ કરો, નિવાસ કરો જ છો, એનો કોઈ પ્રશ્ન. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસ. કહ્યું આગળ સાદર ઘાસ લહય નીતના. કઈ પણ ઈચ્છા થાય ખાવાની તો પ્રભુ પ્રસાદ કરીને જમ ખાવું, એને લેવું, આરોગવાની ના, પણ આ પ્રભુનો પ્રસાદ જમવું. થાળી પીરસાય, સામે બેઠેલા હઈએ, એક બે ત્રણ સેકન્ડ આંખ બંધ કરો, પ્રભુ આ આપનો પ્રસાદ હું લઉં છું અને આપના એ પ્રસાદથી મારી વિકૃતિઓ જાય, મારી વાસનાઓ જાય, મારા વ્યસન જાય, મને આપના આ પ્રસાદથી આપના પ્રસાદના સ્વરૂપથી અંતર્મુખતાની શાંતિ પ્રાપ્ત. સ્વાંતાચ્છ ભાવ પ્રદ, બસ અંતર્મુખતાની સ્થિતિનો ભાવ આપે. નમો નમઃ શ્રી ગુરુભાવિકાદ. વિષ્ણુ સહસ્ત્રમાં એ જ વાત ત્યાં મહાત્માની અંદર એ જ બતાવ્યું. આત્મ સુખ શાંતિ શ્રી ધૃતિ સ્મૃતિ કીર્તિ. વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ શા માટે? આત્માનુસંધાન માટે. ભગવાન વિષ્ણુ વ્યાપનો હતી, બધે જ વ્યાપક છે, તો મારામાં પણ એ જ બેઠેલા છે. આત્મ સ્થિતિ પ્રાપ્ત થાય એ પણ આ વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ ના મહાત્મા ની અંદર આ જ વસ્તુ. તો પ્રભુ પ્રસાદ, હવે પ્રભુનો પ્રસાદ કયો પ્રભુનો પ્રસાદ કહેવાય અને કોને પ્રભુનો પ્રસાદ ન કહેવાય એ પછી ખાવાના સ્વાદ અને જીભ ઉપર આપણે પોતે વિચારવા. આપણે શું ખાઈ રહ્યા છીએ, કેવું ખાઈ રહ્યા છીએ, કારણ પ્રસાદને સૂચિ કયો. હવે સૂચિ પ્રસાદ કોને કહેવાય? ભૂવા ધૂણતા હોય ને પછી ત્યાં આગાડી ધરાવે, એકલો આ માનો પ્રસાદ, હું માં નથી કે હું પી શકું. વાંગ શંકર ને ધરાવે કે મારા શિવરાત્રી છે, તો શંકર પીવે, અમે થોડા શંકર. આ પાન ઠાકોરજી, અરે ઠાકોરજી ભલે લેતા હોય, અમારી તાકાત બહાર ની વાત છે. કારણ જેને જે કુટેવ હોય એ ભગવાનની આગાડી ધરી દે, એટલે ભગવાન મારી છે તો તું લઈ લે. પણ આપણે આપણી રીતે વિચારીએ, સૂચિ પ્રસાદ કેવો હોવો જોઈએ? સૂચિ અને પવિત્ર. પછી આપણે આપણા મન ભાવતાને, આપણા મન ઘડંતને પ્રસાદ બનાવી દઈએ. લો ને હવે આ તો લેવા છે, થોડુંક લેજો ને, એમાં શું વાંધો. પ્રસાદ એટલે જે પવિત્રતા જેમાં રહેલી હોય એને પ્રસાદ.